તારીખ 6/4/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 879 અને 880 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 513
તપશ્ચર્યાના વિષયમાં સંપ્રદાયની અંદર અજ્ઞાન ભરેલી માન્યતા છે. બાહ્ય તપશ્ચર્યાને સાચી તપશ્ચર્યા માને છે, સાચી તપશ્ચર્યાને જાણતા નથી. ધર્મ તો થતો નથી, પરંતુ મિથ્યાત્મનું મોટું પાપ થાય છે એ સ્પષ્ટ કર્યું છે. અજ્ઞાનીની તપશ્ચર્યામાં સાચી તપશ્ચર્યા માનવી અને મનાવવી, પોતે તપ કરે તો એને સાચું તપ માને, બીજાનું તપ કરે તો એને સાચું તપ છે એમ માનવાની પ્રેરણા કરે, ઉપદેશ આપે, એ મોટું પાપ છે. મોટું પાપ છે એટલે મિથ્યાત્મનું મોટું પાપ છે. નહીંતર તો એમ કે અમે હિંસા કરતા નથી, ચોરી કરતા નથી, પરિગ્રહનો તો ત્યાગ કરીએ છીએ, અને પાપ કેવી રીતે થાય છે? મારી ધર્મ બુદ્ધિ એ કરીએ છીએ, કહે છે કે શરીરની ક્રિયામાં આત્માની ક્રિયા માને છે. આત્માને ખરેખર તે તપ નહીં હોવા છતાં એને આત્માનું તપ માને છે, તે મિથ્યાત્મનું મોટું પાપ છે. ઉપવાસ કરે અને માને કે મેં આ તપ કર્યું છે, તપ કરીને ઉજવે છે ને, રથયાત્રા કાઢે, એના બહુમાનના ફુલેકા કાઢે, કરે છે કે નહીં? તો એ તપ નહીં હોવા છતાં તપ માને છે અને દુનિયાને જગતને તપ મનાવે છે, એ ધર્મ તો એને થતો નથી, પણ એને મિથ્યાત્મનું મોટું પાપ લાગે છે. આમ ત્યાં પણ એને ધર્મ થતો નથી, પણ ધર્મ હોવાનું માને છે ત્યાં મિથ્યાત્મનું પાપ લાગે છે. આ તપથી નિર્જરા જ માને છે ને, આ તપથી નિર્જરા માને છે. સામાયિક કરે ને નિર્જરા માને છે, ભક્તિ કરે ને ધર્મ માને છે, બીજાજીની દયા પાડે ને ધર્મ માને છે, આ રૂપિયા સોના ચાંદીનું દાન આપે ને ધર્મ માને છે. આ મંદિર ચણાવે, મંદિર કરાવે, પ્રતિષ્ઠા કરાવે, બધું લીધું ને એમાં તો
ધર્મ કરવાનો
એકે ધર્મ નથી. ધર્મ માને તો નિર્જરા માને છે, આ શાસ્ત્ર વાંચે ને ધર્મ માને છે, બધું લેવું ને. પછી તમે પગ નીચે રેલો આવે એ
બધું
જે માનતા હોય ને તો ભૂલ છે, પણ આપણે ભૂલ આપણાથી ન થાય ધ્યાન
રાખવું.
આપણે શું કરીએ છીએ, બીજી કાંઈ ક્રિયા નથી કરતા, વંદન નમસ્કાર કરીએ મંદિરમાં આવીને ભગવાનને, પ્રણામ કરીએ, સ્તુતિ કરીએ, પૂજા કરીએ, શાસ્ત્ર વાંચીએ, એટલું તો કરીએ છીએ. એ તો ધર્મ ખરો કે નહીં? વેપાર છોડીને નિવૃત્તિ લીધી, મુંબઈ થી આપણે ભાવનગર ગયા. વ્યવહારમાં ધર્મ તો ન માને, વ્યવહાર ધર્મ નથી માટે છોડી દેવો એમ વાત નથી. ખરેખર તો કરવું ને છોડવું એવું કર્તૃત્વ છે, ત્યાં મિથ્યાત્વ મોટું થાય છે. કે આ કરું અને આ છોડું એમાં ગ્રહણ ત્યાગની બુદ્ધિ થઈ પરદ્રવીને વિશે, એ મોટું મિથ્યાત્વ છે. ત્રણેય જીવને જે પરિણામ છે, એક સમય પછી કયું પરિણામ આવશે એ ખબર છે? મંદ કષાયનું આવશે કે તીવ્ર કષાયનું આવશે એ ખબર છે એને? પણ એને ખબર છે કે એક સેકન્ડ પછી કયું પરિણામ પોતે કરશે એની ખબર છે? હવે એને ખબર નથી, એક સેકન્ડ પહેલા એને ખબર નથી કે બીજી સેકન્ડે કયું પરિણામ આવશે. તો હું આમ કરું, હું આમ કરું, એ વાત પરિણામના કર્તૃત્વ ઉપર શું કરવા જાય છે? શુભાશુભ ભાવ બંને એના સ્વકાળે આવે છે. એમાં તે હું ન કરું ને હું કરું એ શું કરવા વચમાં કર્તૃત્વનો નવો અંદર ઘુસાડે છે, મિથ્યાત્વનો ભાવ. એમ કેવું જે પરિણામ આવે એને તું જાણ. તું જ્ઞાયક હોવાથી, તું જાણનાર હોવાથી, જાણનાર જ રહે. જાણનાર છો, જાણી રહેવાનું, જાણવાનું કાર્ય થઈ રહ્યું છે અને જાણનાર તરીકે રહે. અંદરમાં જે જ્ઞાનની જ્યોત ચાલુ છે એની સામું જો, એમાંથી સ્વભાવને જો, એમાં સ્વભાવને જો ને એ સ્વભાવને ઓળખ. શુભાશુભ પરિણામ થાય એને તું ઓળખ નહીં, થાય એને જાણ. થવા યોગ્ય હશે ત્યાં સુધી થશે. નાયક તત્વની માં અહમ પણ કરતા, એને ગ્રહણ કરતા, એને પકડતા, આપોઆપ એ ઘટતા જશે, મટતા જશે અને એનો અભાવ નાશ થઈ જશે. પછી આમ આમ કરીશ તો આવા પરિણામ થશે ને આમ કરીશ તો આવા પરિણામ થશે, એ કર્તૃત્વ બુદ્ધિમાં રહીને જ બધી કલ્પના કરે છે. છતાં એકે પરિણામ એની કાબુમાં થાય છે એ વાત તો સ્થિતિમાં છે નહીં. અનુભવ કરીને, અનુભવથી નક્કી કરી લઈએ કે કયું પરિણામ એ ઈચ્છા કરે તો થાય ને નિયંત્ર ન થાય એવું છે. જે પરિણામ ટકાવવા માંગે એ ટકતા નથી, ન કરવા માંગે એ થાય છે. એ શું બતાવે છે કે સમય સમયની જીવ પદાર્થની, સમય સમયની ચોક્કસ પ્રકારની યોગ્યતા છે, તદનુસાર સમય સમયના પરિણામ થાય છે. એને હું કરું તો થાય ને ન કરું તો ન થાય, એ સમજણ વિપરીત છે. વસ્તુ સ્થિતિથી તો એ સમજણ વિપરીત છે બિલકુલ. હા, કહે છે દરેક પરિણામ થાય છે તે પોતાથી સ્વાધીનપણે કરાયેલા હોવાથી તેનું તે પરિણમે છે, માટે તે પદાર્થ કરતા છે એમ છે. કરતા પરિણામનો કરતા પદાર્થ, એમાં જીવ માટે બે અપેક્ષા લાગુ પડે છે. એક તો કર્તૃત્વ બુદ્ધિ એ કરે છે તેથી તે કરતા થઈને કરે છે એમ કહેવાય છે. તે મિથ્યા બુદ્ધિ સહિતના, મિથ્યા ભાવ સહિતના, મિથ્યા શ્રદ્ધાને મિથ્યા જ્ઞાન સહિતના પરિણામ છે. અને જળ અને ચેતનના પદાર્થના પરિણામો, જળચેતન પદાર્થના પરિણામો, દરેક પદાર્થ પોતે તે પરિણામે પરિણમતો હોવાથી તે પદાર્થ તેનો કરતા છે એમ કહેવાય છે. ત્યારે કર્તૃત્વ બુદ્ધિનો વિષય નથી લેવો, કેમ કે ત્યાં તો જળ પદાર્થ માટે પણ એ જ વાત છે, એને તો કરતા કરતાપણાની બુદ્ધિ નથી. ચેતન પદાર્થને પોતે પરિણામ પોતા દ્વારા કરતો હોવાથી, પરિણમતો હોવાથી કરતા કહેવાય છે. તો પણ એમાં અકર્તા ભાવે પણ પરિણમવાનું અને કરતા ભાવે પરિણમવાનું એમ બે પ્રકારે પરિણમવાનું બને છે. જ્ઞાની પરિણમે છે એ પણ સ્વાધીનપણે પરિણમતો થતો, પોતાના પરિણામનો કરતા હોવા છતાં તે કરતા બુદ્ધિ રહિત થઈને પરિણમે છે, અથવા અકર્તા ભાવે પરિણમે છે, અથવા જ્ઞાતા ભાવે પરિણમે છે. બીજી રીતે કહીએ તો જ્ઞાતા ભાવે પરિણમે છે એમ વાત છે. તો પેલી વાત છે પદાર્થ વિજ્ઞાનની, ને આ વાત છે સમ્યક મિથ્યાતની.
બરોબર,
કરતા શબ્દ તો બંનેમાં આવે છે. કરતા ભાવે જે પરિણમે છે, કરતા બુદ્ધિએ પરિણમે છે, તે જ્ઞાતા રહી શકતો નથી.
બરોબર,
જે માત્ર જ્ઞાતા રહે છે તે પરિણામ થાય છે, કરાય છે, એમાં કરતા બુદ્ધિ એને થતી નથી, અથવા કરતા બુદ્ધિ તે કરતો નથી. બે પરસ્પર વિરુદ્ધ સ્વભાવો હોવાથી કરતા થાય તે જ્ઞાતા ન રહી શકે, અને જ્ઞાતા રહે તે કરતા ન થાય. પરિણામનો પરિણામ તો થયા જ કરવાના, પણ એ કરતા થઈને ન કરે એટલી વાત છે. અહીંયા બોલ તપશ્ચર્યાનો છે, પણ જેટલી જેટલી શુભ ક્રિયા છે અને જેને વ્યવહારે ધાર્મિક ક્રિયા એવું નામ દેવાય છે, બોલાય છે, તો પણ ક્યાંય એ શુભ ભાવ અને શુભ ક્રિયામાં ધર્મ નથી, છતાં તેને ધર્મ માનવો અથવા તપ નથી તેને તપ માનવું, એ મિથ્યાત્વ સહિતનું પાપ બંધાય છે. ત્યાં ધર્મ તો નથી, કર્મનો લાભ તો નથી, શાંતિ તો નથી, પણ ત્યાં મિથ્યાત્મનું મોટું નુકસાન છે. લાભ નથી પણ મોટું નુકસાન છે. દ્રષ્ટિની ખબર નથી. હવે આ જે તપ છે એ ચારિત્રનો વિષય છે. હવે પ્રથમ દ્રષ્ટિની તો ખબર નથી. આત્માને પોતાની દ્રષ્ટિ પોતાના સ્વરૂપ ઉપર હોવી જોઈએ એ તો ખબર નથી. એની દ્રષ્ટિ ક્યાં હોય તો ઠીક, પોતાને લાભનું કારણ ક્યાં હોય તો પોતાને નુકસાનનું કારણ, દ્રષ્ટિના વિષયની તો કાંઈ ખબર નથી. એનાથી અજાણ્યો છે અને ચારિત્રની પહેલ કરે છે કે હું તપ કરું છું, તો એ વાત પણ તદ્દન ખોટી છે, વિપરીત છે. એ રીતે તપશ્ચર્યા થતી નથી, મિથ્યાત્વ થાય છે. હવે જેણે આવા ખોટા તપમાં સાચું તપ માન્યું છે એની ઘણી મહિમા જાણી છે, આંકી છે, એને ધક્કો લાગે છે, એની શ્રદ્ધાને આ ધક્કો લાગે છે. શ્રદ્ધાનો વિષય આળા ગુમડા જેવો છે, જરાક પણ કોઈ સ્પર્શ કરે તો એને વેદના થાય છે. એમ મિથ્યા શ્રદ્ધાવાળાને આ પ્રકારનો સત્ય ઉપદેશ અથવા સાચી વાત સાંભળતા એને અરુચિ થાય છે, અથવા એને વેદના થાય છે, એને ગમતું નથી કે અમારા કાર્યોની, અમારા ધર્મની, અમારા પરિણામની, અમારી ક્રિયાની આ લોકો નિંદા કરે છે એને એમ લાગે છે. પણ સાચાને સાચું કહેવા જતાં ખોટાને ખોટું કહેવું પડે છે. આ પરિસ્થિતિ આપોઆપ ઊભી થાય છે. એમાં નિંદા કરવાનો હેતુ નથી હોતો, પણ જ્ઞાનીઓનો ને આચાર્યોનો તો ઉન્માર્ગેથી જીવોને છોડાવીને સન્માર્ગે લગાવવાની કરુણા વાળો હેતુ હોય છે. પરમ કરુણા છે એમની, વિતરાગી કરુણા છે. કોઈની સાથે કાંઈ લેવા દેવા નહીં હોવા છતાં, બધાથી અંદરમાં જુદા પડી ગયા હોવા છતાં, પોતાના દેહને રાગથી જુદા પડેલા હોવા છતાં, નિષ્કારણ કરુણાપણે અંતરંગમાં કોઈ પણ પ્રકારની સ્પૃહા વિના માત્ર જીવોને હિત થાય એવો હિતોપદેશ આપે છે, તો પણ કેટલાક જીવોને તે કડવું લાગે છે. આત્માને હિત થાય તેવા મીઠા મધુર વચનો હોવા છતાં વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ એવા એ વચનો હોવા છતાં એ કાયર જીવોને, પુરુષાર્થહીન જીવોને એ બહુ કઠણ પડે છે. એને થોડું દુઃખ પણ પહોંચે છે, પણ એમાં બીજો કોઈ ઉપાય નથી. સાચી વાત રૂચે નહીં અને વ્રત ધારણ કરે તે ખરેખર જૈન નથી. જેને સત્ય રૂચે નહીં, સત્ય વાત રૂચે નહીં, પોતાના મીઠા અભિપ્રાયને વશ સત્યની અરુચિ થાય, પછી તે વ્રત ધારણ કરે કે સંયમ ધારણ કરે કે ગમે તે કરે, એ ત્યાગી નથી, ધર્મી નથી. અહીં તો કહે છે કે એ જૈન પણ એને જૈન શાસનની બહાર મૂકી દીધો, એ જૈન નથી, જૈન એને અજૈન કહી દીધો છે ગુરુદેવના વચનો. અમારો તો જન્મસિદ્ધ અધિકાર છે, અમે જૈન કુળમાં જન્મ્યા છે, દિગંબરમાં, મૂળ દિગંબર હે, ગર્ભ દિગંબર. એને એમ કે તમે જૈન નથી એટલે તમારા અમારા મૂળ અધિકાર ઉપર તો તમે તરાપ મારો છો. એ તો બહારથી આવેલા એવા, એક તો તમે વટલાઈને આવ્યા ને પાછા અમે જે અસલ છીએ એને તમે એમ કહો છો તમે જ જૈન નથી. આમ કહેવાનું તમારે શું અધિકાર છે? તકરાર કરવી એ તો ગમે તે. ગુરુદેવ ઉપર બહુ મોટો આરોપ છે એ લોકોનો. કેટલાક રૂઢિવાદી દિગંબર સંપ્રદાય વાળાઓનો આરોપ છે. કાનજી સ્વામી શ્વેતાંબર સંપ્રદાય છોડીને આવ્યા, ત્યાં એમનું કાંઈ હાલતું નહોતું, આપણામાં ઘૂસી ગયા અને મોટા તડા પડાવ્યા. આપણા લોકો કેટલા બુદ્ધિ વગરના એમાં જવા મળ્યા, એની તો માંડે જ ને જાય એને બુદ્ધિ વગર ના બુદ્ધિ વગરના માણસો ત્યાં શ્વેતાંબર તો નથી, સાધુ દિગંબરના શ્વેતાંબર સાધુનો વેશ પહેરતા હતા. આ બુદ્ધિ વગરના લોકો ત્યાં જવા મીંડ્યા. વ્રત સંયમ અને તપની ક્રિયાને અધર્મ ઠરાવે તો બુદ્ધિ વગરના માણસો આયા પડે. અને આપણા સિદ્ધાંતોને બધા ઉઠાવી નાખ્યા, આપણા બધા શાસ્ત્રોના અર્થ ફેરવી નાખ્યા અને આપણા ધર્મને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું. આવો બહુ આરોપ છે, બહુ મોટો આરોપ છે. એ શું હોય છે કે એને એમ છે કે સંપ્રદાય છે એ અમારો એક અધિકારી અધિકારનો વિષય છે અને એના ઉપર કોઈ બીજા તરાપ મારે છે એવું એને કલ્પના થાય છે. કારણો તો અંદરમાં જુદા જુદા હોય છે. એને કાંઈ ધર્મ બુદ્ધિ હોય ને ધર્મ કરીને કાંઈ ઊંધા વળી જતા હોય એવું હોતું નથી. એવું કહેનારાના જીવનના કોઈ ઠેકાણા પણ હોતા નથી, વ્યવહાર શુદ્ધિના પણ ઠેકાણા હોતા નથી. અને સાચી વાત એને રૂચતી નથી. મૂળમાં તો આ વાત છે, અહીંથી પોઈન્ટ તો આ લાગુ પડે છે કે સાચી વાત એને રૂચતી નથી. તેથી પોતાની રીતે થોડું જે કાંઈ કરે છે, વ્રત કોઈ ધારણ કરે, કોઈ દાન આપે, કોઈ કાંઈ કરે, કોઈ કાંઈ કરે, પ્રતિષ્ઠા કરાવે, મંદિર બંધાવે. અહીંયા તો કહે છે કે જૈન પણ કહેવા લાયક નથી. જેને સાચી વાત રૂચતી નથી, સાચી વાત જેને પૂછાતી નથી, સાચી વાત જેને સાંભળવી ગમતી નથી, એના અભિપ્રાયમાં જેના અભિપ્રાયમાં સત્યનો નિષેધ આવે છે, સાચી વાતનો નિષેધ આવે છે, એ જૈન નથી ખરેખર. એનો અર્થ એ થયો કે જૈન તો તે છે કે જેને એક સત્ય રૂપે છે, જેને સત્ય જોઈએ છે, જેને સત્ય પ્રતિ જવું છે એ જૈન છે. એને કોઈ સંપ્રદાયના બંધનો નથી, સંપ્રદાય સાથે એને સંબંધ નથી, એને વસ્તુના સ્વરૂપ સાથે સંબંધ છે. કેમ કે વસ્તુનું જે સત્ય સ્વરૂપ, એ સત્ય સ્વરૂપ જેને શ્રદ્ધવું છે, શ્રદ્ધાએ કરીને અંગીકાર કરવું છે, જેને એ જાણવું છે, એ જેને રૂચે છે અને એ આદરવું છે જેને, એ જ ખરો જૈન છે. અધિદ્વીપની બહાર તો સાચા શ્રાવકો અસંખ્ય છે. પંચમ ગુણ સ્થાન વર્તી સાચા શ્રાવકો સ્વયંભૂ રમણ સમુદ્ર છે, સાચા શ્રાવક છે. ગળીનું પાણી પીતા છે કે નહીં, સમુદ્રનું પાણી પીતા છે તો ગળું મૂકતા હશે કે નહીં, છણીને પાણી અણછણા પીએ કે છણીને પીએ, સમુદ્રમાં શું કરે? સમુદ્રના પ્રાણી છે, સાચા શ્રાવક છે. સર્વાર સિદ્ધિના સમ્ય દ્રષ્ટિ એકાવતારી દેવ કરતા પણ એની વર્તમાન યોગ્યતા અને વર્તમાન પવિત્રતા વિશેષ છે, વધુ છે. વિતરાગતા વધેલી છે, એની પવિત્રતા વધેલી છે. કષાયની એક બીજી ચોકડી એને તોડી છે, આમ છે. ક્યાંથી સમજે સંપ્રદાય વાળા એ વાત, ક્યાંથી સમજે? સત્ય તો એવું, અસત્ય એને પકડ્યું છે એટલે સત્ય એને સાંભેલા જેવું જ લાગે. અસત્ય પકડ્યું છે એટલે સત્ય એને કઠણ પડે છે. પણ એ કઠણ પડે કે કઠણ રાખે કે સહેલું રાખે, આમાં કઈ બીજો ફેરફાર થાય એવું નથી. જે શબ્દની યુક્તિ માટે વ્યાકરણ આદિ અવગાહે તેને પંડિતપણાનું અભિમાન છે. શું કહે છે? વ્યાકરણ વગેરે ભાષા શીખવામાં, ભાષા શુદ્ધ કરવામાં, વ્યાકરણ અને શબ્દોનું જે રચનાનું ભાષા જ્ઞાન છે, એ ભાષા જ્ઞાનનો અભ્યાસ કરીને પોતાની ભાષા સુધારવાનો જે પ્રયોજન રાખે છે, એની કાંઈક પંડિતાયમાં મોટાઈ મેળવવી છે અને અભિમાન પોષવું છે તેના માટે કરે છે. આચાર્યો પણ ઘણા વિદ્વાન હોય છે, અસાધારણ વિદ્વાન હોય છે. અમૃતચંદ્રાચાર્યની ભાષા જોઈએ તો સંસ્કૃતના એ અસાધારણ વિદ્વાન કહી શકાય. વિદ્વાનની દ્રષ્ટિએ જેમના શાસ્ત્રો આજે પણ સંસ્કૃતના કોર્સમાં બીએ ને એમએ માં ચાલે છે, પીએચડી થવામાં પણ એના ઉપર થીસીસો લખાય છે, મહાનિબંધ જેને કહે છે, બહુ પાંડિત્યપૂર્ણ ભાષા છે. પણ એ તો સહજ એમની એ પ્રકારની જ્ઞાનની સુરક્ષમનો વિષય છે. કોઈ એના માટે પુરુષાર્થ કરે છે એમ નથી. ભાષા માટે કોઈ પુરુષાર્થ કરે, ભાષા શીખવા માટે પોતાનું પ્રયોજન રાખે. અને આ જે પરમાર્થનું પ્રયોજન છે એ છૂટી જાય તો એકાંતે અભિમાનનું પોષણ ઘણું કરવાનો અભિપ્રાય થઈ જાય ત્યારે જીવું બને છે. ઘણા એ ભાષા જ્ઞાનની અંદર કુશળતા કેળવે છે, કેટલાક લખાણની અંદર સારું લખી શકે એની કુશળતામાં પ્રયોજન પોતાનું લગાડીને પુરુષાર્થને દોડાવે છે, કેટલાક બોલવાની અંદર પોતાનું વક્તૃત્વ સારું થઈ જાય, સુધરી જાય, એની કળા સારી આવડી જાય, લેખન કળા, વક્તૃત્વ કળા, એમાં એ ભાષા પરપદાર છે. એમાં અહંપણું કરવા યોગ્ય નથી, છતાં અહંપણું કરવાનો પ્રકાર થાય છે. એમાં પંડિતપણાનું, વિદ્વાનપણાનું અભિમાન થાય છે, બીજું કાંઈ થતું નથી. એ પણ આત્માને દુર્ગુણની નુકસાનનું કારણ છે. તો વ્યાકરણ ને ભાષા શીખવી કે નહીં, આટલો પ્રશ્ન થવા યોગ્ય છે. કે વ્યાકરણ ને ભાષા શીખવી હોય તો એટલા માટે શીખજે કે તે શબ્દોનું ભાવભાષણ વધારે થાય એટલા માટે.
બરોબર,
ભાવભાષણ, જેમ કે સંસ્કૃત ભાષા શીખવાનું બને જેને શાસ્ત્ર વાંચતા હોય, તો જે પૂર્વાચાર્યોએ સંસ્કૃતની અંદર, સંસ્કૃત ભાષાની અંદર શાસ્ત્ર રચના કરી છે, તે સંસ્કૃત શબ્દોથી એને એનો ભાવ વધારે ભાસે. જો એ ભાષા શીખ્યા હોય તો એનો ભાવ વધારે ભાસે, તો એનો વાંચનો ભાવ સમજાય એટલા માટે ભાષા શીખવાનું પ્રયોજન ઠીક છે. પણ પંડિતાઈ કેળવવા માટે અથવા તો પોતાની ચતુરાઈ, તે ભાષાના વિષયની ચતુરાઈ બીજાને પ્રદર્શિત કરવા માટે, દેખાડવા માટે ભાષા શીખવા યોગ્ય નથી. એ રીતે ભાષાનો અભ્યાસ કરવા જેવો કેટલા કેટલા વિષયની અંદર ગુરુદેવે માર્ગદર્શન આપ્યું છે પ્રવચનની અંદર. ક્યાંય જીવ આડે અવળે રવાડે ચડે ચડી જાય નહીં, કેમકે આ શાસ્ત્રનો વિષય એવો છે, ભણતા પંડિત થાય, લખતા લઈઓ થાય ને ભણતા પંડિત થાય. શાસ્ત્ર ભણતા ભણતા પંડિત થઈ જાય છે, પહેલા પંડિત ન હોય પછી પંડિત કહેવાય જાય ઘણા શાસ્ત્રો ભણ્યા પછી. તો કહે છે કે ધ્યાન રાખજે, એમાં તને ઘણા શબ્દોની યુક્તિ, યુક્તિ એટલે ક્યાં કયા શબ્દો વાપરવા, શબ્દ ભંડોળ તારી પાસે ઘણું હોય, અને તારા ભાવને વ્યક્ત કરવા માટે તે શબ્દોનો પ્રયોગ થતો હોય. તો ભાવને વ્યક્ત કરવા માટે ભાષા છે ને, તો પણ ત્યાં એ શબ્દોની યુક્તિમાં ક્યાંય અહમ પણ થાય નહીં એની સાવચેતી રાખવા જેવી. એ શબ્દની યુક્તિ માટે વ્યાકરણ આદિ અવગાહે, આમ શાસ્ત્રમાં એને એ જાતનું લક્ષ્ય રહી જાય છે. પોતાના સ્વરૂપ પ્રાપ્તિનું લક્ષ્ય, પોતાના આત્મ સ્વરૂપનો ભાવ, સ્વભાવનો ભાવ ભાસે એવું લક્ષ્ય રહેવાને બદલે એને વ્યાકરણ અને શબ્દની યુક્તિ જાણવાનો જે લક્ષ્ય રહી જાય છે, ત્યારે એને અભિમાન ઉપજે ત્યારે એવું બને છે. એ સંબંધીનું અભિમાન કેળવવાનું બને ત્યારે, ત્યારે એવા પ્રકારમાં જીવ ચાલ્યો જાય છે, આમ બને છે. ઘણા વર્ષો પહેલાના વ્યાખ્યાનમાં એ ખુલાસો છે અભિમાનના વિષયમાં. કેટલીક વાર એવું બને છે, માનની પ્રકૃતિ જો કે એવી છેતરામણી છે, માનની માયાની બંને, કે પોતાને ખબર ન પડે. એને એમ થતું હોય કે હું તો શાસ્ત્રનો અભ્યાસ કરું છું અને ઊંડો અભ્યાસ કરું છું, માટે આ બધું શીખું છું. પણ એનું એને અભિમાન અંદર કયો વાતનું એવી ખબર ન પડે. એવો જ એક પ્રકાર બહુ જાણવા જેવો વિષય કે વર્તમાન વિદ્યમાન ધર્માત્મા હોય ઉપસ્થિત અને એની ઉપેક્ષા થતી હોય, આમ સીધો વિરોધ ન કરતા હોય પણ ઉપેક્ષા થતી હોય, તો અભિમાન થયા સિવાય એવું બને નહીં. બરોબર, આમ ખબર ન પડે પોતે અભિમાન કરે છે કે નહીં એવી ખબર ન પડે. અભિમાનવાચક શબ્દો, અભિમાનવાચક પ્રવૃત્તિ સિદ્ધિ ન દેખાય, પણ ગુરુદેવે વિની વિની કહી દીધું છે.
બહુ સરસ વાત,
ઘણા વર્ષો પહેલા નું આ પ્રવચન છે. મારી વાત લીધી છે કે ધર્માત્મા વિદ્યમાન હોય અને એની ઉપેક્ષા થતી હોય, એટલે એને અવગણે, મુખ્યતા ન કરે, ગૌણ કરે, તો એ પોતાના સ્વયંના અભિમાન સિવાય એવું ન થાય કે એ જીવને ખ્યાલ ન આવે કે આમાં હું અભિમાન પોષું છું નથી પોષતો. આપણે ક્યાં અનાદર કરીએ છીએ? આપણે કોઈ અનાદર કરતા નથી, પણ તને મુખ્યતા નથી આવતી અને ઉપેક્ષા આવી જાય છે, એ જ તારા અભિમાનને સૂચવે છે. ત્યાં અભિમાનનું અસ્તિત્વ રહ્યું છે એ વાત સ્પષ્ટ છે. એ ઘણી ઘણી વાતો કરે છે,
પોતે જ માપી લેવાનું.
શ્રીમદજી તો એવું લખે છે કે મોક્ષનું ચિત્ત સત્સંગ પ્રત્યે એટલું આકર્ષિત રહે છે, મોક્ષનું ચિત્ત સત્સંગ પ્રત્યે એટલું આકર્ષિત રહે છે કે એને એમ થાય આ પ્રકારનું પુણ્ય નથી, નહીતર બીજે રહેવાનો પ્રશ્ન હોય શકે નહીં. એ મુખ્યતા નો વિષય છે કે એ જ લક્ષમાં રહે, જે મુખ્ય હોય એનું લક્ષ રહે અને લક્ષ રહે ત્યારે એ વિષય મુખ્ય છે એમ સમજવું, એને સીધો સંબંધ છે. આ જગતમાં લોકોને પૈસાની મુખ્યતા છે કે નહીં, તો લક્ષ્ય એનું રહે છે કે નથી રહેવાનું, ગમે તે પ્રસંગ બનતા લાભ નુકસાનનો હિસાબ સીધો ત્યાં મૂકી દે છે કે નહીં, કે આપણને એમાં કાંઈ નુકસાન તો નથી ને, લાભ કેટલો થાય એવું છે. એ લક્ષ્ય એવી ચીજ છે કે જેના માટે સ્મરણ ન કરવું પડે, સ્મરણ કરે તો જ એ લક્ષ્યમાં રહે ને નહીતર ન રહે એવો એ વિષય નથી. અભિમાન નો વિષય, માન નો વિષય એવો છે કે પોતાને ખ્યાલ ના આવે. તે વ્યાકરણ અને શબ્દની યુક્તિ અવગાહે છે, એનું લક્ષ્ય ત્યાં છે. તે વાદ વિવાદ માટે અવગાહે છે, કોઈ આવી દલીલ લાવે ત્યારે આમ કહેવા થશે, કોઈ આવી દલીલ કરશે તો આમ કહેવા થશે, કોઈ આવી યુક્તિ આપશે તો આમ કહેશું, આવો તર્ક આપશે તો એને આમ તર્ક આપશું, આમ એનું લક્ષ્ય જે રહે છે એમાં એને વાદ વિવાદ કરવો છે. નિયમસારમાં તો એવી આચાર્ય દેવે આજ્ઞા કરી છે, કુલકુંડાચાર્ય મૂળ સૂત્રમાં લખ્યું છે કે તું સ્વ સમય અને પર સમય સાથે વાદ વિવાદ ન કરીશ. પર સમય એટલે જે અજયનો છે, તને ખ્યાલ છે કે જૈન સિદ્ધાંતને સ્વીકારવા માંગતા નથી, એને સમજાવવાની મહેનત કરવા દઈશ. અને જે જૈનો છે, જૈન સિદ્ધાંતને જે સ્વીકારવા માંગે છે એને પણ જેને જિજ્ઞાસા સમજવાની છે એની સાથે સહેજે વાતનો પ્રસંગ બને તો ઠીક છે, નહી તો સમજાવવાની મહેનતમાં પડીશ. કેમ કે એ રીતે કોઈ સમજતું નથી. કાલે ચર્ચા નીકળી બેન સાથે, ચર્ચા બહુ સારી ચાલી રહી. કોઈ જીવ એવો છે કે એક જ વખત સાંભળતા, થોડુંક સાંભળતા એને ઉપદેશ પરણમી જાય છે. કોઈ ઘણો કાળ અભ્યાસ કરે છે ત્યારે ગીતને સાધે છે. બે કાર્ય તો સાધે છે, બે એવો દ્રષ્ટાંત લીધા. તો કોઈ તો પાયો ખોદે ને નિધાન નીકળ્યું એવું કોકને બને છે. એટલે કે સાંભળાઈને પામી જાય એવા તો કોક હોય છે, બહુ જીવો તો અભ્યાસ કરતા કરતા આગળ વધે છે. તેથી સત્સંગ છે એ મુમુક્ષુને જરૂરી છે એમ કહેવામાં આવ્યું છે. કાર્ય તો પોતે જ કરવાનું છે એ વાત મુમુક્ષુને તો ખ્યાલમાં હોવી જ જોઈએ કે કામ તો પોતે કરવાનું છે. કોઈ સત્પુરુષ કામ કરી દેવાના છે એમ તો નથી. પણ જે જીવને પોતાને તીવ્ર જિજ્ઞાસા છે એને જાણે કે સત્પુરુષ પ્રેરણા સત્સંગમાં દેતા હોય એવું લાગે છે. બીજાને પ્રેરણા જેવી વાત રહેતી નથી એમ લાગે છે. ખરેખર તો કાર્ય પોતે જ કરે છે પણ છતાં એને એમ લાગે છે કે મારા હિતની વાત મને સંભળાવે છે અને ખરેખર મારું હિત આમ થાય એવું મને આમાંથી સમજાય છે એટલે કાર્ય કરવા લાગી જાય છે. બાકી એ તો જે કહેતા હોય છે તે જ સર્વકાળે કહેતા હોય છે. પણ જ્યારે જીવની પોતાની તૈયારી હોય છે ત્યારે કાર્ય સાધ થાય છે. પોતાની તૈયારી વિના કઈ કામ થતું નથી. પોતાની વિપરીતતા, ચંચળતા તો હજી ચારિત્રમાં જાય છે પણ પોતાની ઊંધી જે પકડ છે એની જે વિપરીતતા છે એ છોડતો નથી. વિપરીતતા છોડવાનો અને અવિપરીત ઉપદેશ મળવા છતાં એ પોતે એને ગાંઠતો નથી, ગણકારતો નથી, અવગણે છે અને વિપરીતતા છોડતો નથી. તેથી ઘણો અભ્યાસ કરવા છતાં પણ પામતો નથી એ સ્થિતિ. અભ્યાસ કરે છે પણ વિપરીતતાની પકડ રાખીને અભ્યાસ કરે છે. પ્રરૂપણામાં વિપરીતતા નહીં પણ સાંભળનારો વિપરીતતા છોડતો નથી. જ્ઞાનીના ઉપદેશમાં ક્યાંય વિપરીતતા ન હોય, એમના કથનમાં ક્યાંય વિપરીતતા ન હોય પણ સાંભળનાર પોતે પોતાની વિપરીત પકડને છોડતો નથી. એટલે જે અભ્યાસ કરે છે સાંભળવાનો વિચારવાનો એ અભ્યાસ એને પોતાને કામમાં આવતો નથી, વ્યર્થ જાય છે એમ બને છે. ખાસ તો એની જે શુભની રુચિ છે એ મોટી વિપરીતતા છે. શુભની રુચિ છે એ મોટી વિપરીતતા છે. 881માં પહેલો 3-2 લીટીમાં એ વાત છે કે બાહ્ય ક્રિયા સુધરવાથી મારા પરિણામ સુધરે છે અને મંદ કષાયના પરિણામથી ધર્મ થાય છે એવા અભિપ્રાયની ગંધ બેસી જવી તેનું નામ મિથ્યા વાસના છે. હવે મિથ્યા વાસના એમને એમ રાખે અને પછી જે સાંભળે છે એ પોતાના અભિપ્રાયને છોડ્યા વિના સાંભળે છે. તો એ વિષય એવો છે કે દરેક વ્યક્તિને પોતપોતાનો ઇન્ડિવિજ્યુઅલ કેસ છે, વ્યક્તિગત કેસ છે. જનરલ વાત એટલી છે કે સામાન્ય રીતે જીવ બાહ્ય ક્રિયાથી પરની ક્રિયાથી પોતાના પરિણામને સંબંધ છે, કર્તા કર્મનો એમ માને છે અને શુભ પરિણામથી કાંઈક ને કાંઈક લાભ થાય છે. ચાલો 1 કલાક સાંભળ્યું તો ખરું, 1 કલાક શાસ્ત્રમાં આવ્યું તો ખરું, ભગવાનના દર્શન કર્યા તો ખરા, કાંઈક તો કર્યું, કાંઈક મેં મારા હિત માટે કાંઈક કર્યું એવું જે અંદરમાં આવી જાય છે. કર્યું નથી કાંઈ, થયું નથી કાંઈ. એની જે વાસના છે અંદરમાં, ગંધ છે મીઠ્યા વાસનાની, એની ઊંધી રૂચિની પકડ છે, વિપરીતતાની પકડ છે. એ જ્યાં સુધી જીવ છોડતો નથી ત્યાં સુધી એને સત્ય વાતનો અવકાશ નથી. પછી તો દરેકને પોતાની ભૂલ શોધવા માટે પોતાના ચાલતા પરિણામ ઉપરથી પ્રશ્ન કાઢવો પડે છે. જ્યારે ખરેખર પોતાને માર્ગદર્શન જોઈતું હોય ત્યારે પોતાના ચાલતા પરિણામને સરળતાથી ખુલ્લા કરવા પડે. આમ પરિણામ ચાલે છે, આમ પરિણામ ચાલે છે, આમ પરિણામ ચાલે છે, હવે શું કરવું, કેવી રીતે આમાં વિપર્યાસ ઉભો થાય છે, કેવી રીતે અવિપરીત સ્થિતિમાં આવી શકાય, એની શોધ પોતે ચલાવવી પડે છે પોતાના. એટલે એમાં પોતાના ચાલતા પરિણામને ખુલ્લા કરીને જ્યારે કોઈ માર્ગદર્શન એની અંદરથી મેળવવા ચાહે છે ત્યારે જરૂર એને માર્ગ મળે છે. કારણ કે એ અંતરશોધનો વિષય થઈ જાય છે અને અંતરશોધ વિના કદી ભૂલ છૂટવાનો, ભૂલ મટવાનો પ્રકાર ઊભો થતો નથી. એ એક જ પ્રયોગ છે, ભૂલ તૂટવાનો, ભૂલ ભાંગવાનો એક જ પ્રયોગ છે કે અંતરશોધ ચાલે. શ્રીમદજીએ તો આત્મસિદ્ધિમાં એ વિષય ઉપર સારો એવો પ્રકાશ પાડ્યો છે. ક્યારે જ્યારે અંતરશોધ વર્તે ત્યારે એને શ્રી ગુરુનો બોધ સુહાય, સુહાય એટલે એને બરાબર લાગુ પડે, સમજાય, અને ત્યારે એને રસ્તો મળે. ત્યાં સુધી અંદર અંત જે અંતર્મુખનો માર્ગ છે, કેમ અંતર્મુખ થવું એની સૂજ આવતી નથી. મુખ્ય વાત તો એ છે કે યોગ્યતાનો એ ખાસ તબક્કો છે. બહુ ભાગ તો જીવને જ્યારે જ્યારે આત્મકલ્યાણની ઈચ્છા થઈ છે એ ઉપર ઉપરની થઈ છે, થઈ છે આનંદવારે ને, પણ ઉપર ઉપરની થઈ છે. અને જેટલી વાર એને ઈચ્છા થઈ છે એટલી વાર એને સત્પુરુષનો સમાગમ નથી થયો. મહત્પુણ્યના યોગે કોક કોક વાર એને થયો છે, પણ જ્યારે જ્યારે પણ એને થયો છે ત્યારે ત્યારે પણ એને જે સર્વાર્પણ બુદ્ધિએ સત્સમાગમ થવો જોઈએ એ નહીં થયો હોવાથી એને જે સત્પુરુષ જે સતને બતાવવા ધારે છે, કહેવા ધારે છે, તે લક્ષ્ય ઉપર એને આવી શક્યું નથી. આ ખાસ કારણ છે. એમાં તો કોઈ પ્રશ્ન પ્રસિદ્ધ જ્ઞાની હોય અને જ્ઞાની તરીકે સ્વીકારતા હોઈએ ત્યારે કેમ એમ લાગે પોતાને કે આપણે સ્વીકાર નથી કર્યા. વંદન કરતા હોય, નમસ્કાર કરતા હોય, એમની વાત સાંભળતા હોય તો પછી સ્વીકાર નથી કર્યો એમ કેમ લાગે? મનો વિરોધ પણ ન આવતો હોય કોઈને, ચાલો આવતો હોય તો જાણે અત્યંત સ્વચ્છંદનું પ્રકરણ છે. એ તો એકદમ સ્વચ્છંદ ફાટી ગયો હોય ત્યારે એક પ્રકાર ઊભો થાય. પણ એવું ન હોય અને અનુસરતા હોય તો પણ જ્ઞાનીને ઓળખા છે એ બીજો વિષય આખો થઈ જાય છે. જ્યારે ઓળખાણ પડે છે ત્યારે સરવાર પણ બુદ્ધિ આવે છે. આ શ્રીમદજી કહે છે, 609 નંબરનો આ પત્ર છે.
ફોન કરીને સભામાં જાય તો
એમ તો અમે સ્વીકાર કરે છે, નથી કરતો. ચોખ્ખું લીખું છે, 12 બોલ નો આ પત્ર છે, 13 બોલ નો, એમાં 11 અને 12 બોલ આ વિષય ઉપર સ્પષ્ટ છે, જે આપણે ચર્ચા ચાલે છે. સત્સંગની ઓળખાણ થઈ જીવને દુર્લભ છે. સત્સંગ કહો કે સત્પુરુષનો યોગ કહો, તો અર્થ કરશે, સત્સંગનો અર્થ કરે છે તરત જ. કોઈ મહત્વની યોગે તે ઓળખાણ થયે, નિશ્ચય કરી આ જ સત્સંગ અર્થાત સત્પુરુષ છે, અર્થ કરી નાખ્યો, એવો સાક્ષી ભાવ એટલે પ્રતીતિ અંદર માં આવી જાય, એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરીને પ્રવૃત્તિને સંકોચવી. પહેલી વાત આ કરવી કે તને વ્યાપાર વ્યવસાય આદિની જે પ્રવૃત્તિ છે એ સંકોચવી, એટલે તારો વખત જે બરબાદ થાય છે એમાં પહેલી બ્રેક તને ત્યાં આવવી જોઈએ. આ એના લક્ષણ બાંધ્યા છે એમને કે અહીંયા બ્રેક આવવી જોઈએ, કે મારે મારી પ્રવૃત્તિને સંકોચીને આ સત્સંગનું આરાધન કરવું છે. સત્સંગ સેવો છે, પહેલું તો એને આ વિચાર એને આવવો ઘટે છે. એક વાત અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી, નંબર એક. નંબર બે, પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે, કેટલી વાત બીજી, કેટલો એને અંતર શોધમાં લઈ લીધો છે દોષને, કે પોતા આ સ્વચ્છંદ તૂટવાનો ઉપાય મોટો આ છે. પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે, એટલે ઉદય જયારે જયારે જે જે ઉદયમાં વાત, તીક્ષ્ણ ઉપયોગે કરીને જોવા. સામાન્ય રીતે બાહ્યત ઓબ્ઝર્વેશન, એકદમ તીક્ષ્ણ ઉપયોગે કરીને જોવા, જોઈને તે પરીક્ષણ કરવા. જોવા એટલે માત્ર જોવા ખાતર જોવા નહીં, પણ હટવા ખાતર જોવા, એનાથી ખસવા માટે. અને સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય, કેટલી અર્પણતા લીધી છે. સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ સત્સંગથી અધિક કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ બહુમાન મહિમા થવા દેવો યોગ્ય નથી. બધું આવી ગયું, તમામ ઉદય આવી ગયો. તેમ પ્રમાદે ને રસગારવાદી દોષે, એમ 5 ઇન્દ્રિયના વિષયથી મને અત્યારે ઠીક આમાં મજા છે એમ કરીને ગૌણ ન કરો. પ્રમાદે કરી અને રસગારવાદી દોષે કરીને તે સત્સંગ પ્રાપ્ત થઈ પુરુષાર્થ ધર્મ મંદ રહે છે, અને સત્સંગ પ્રાપ્ત થયો હોવા છતાં તે સત્સંગ ફળવાન થતો નથી, નિષ્ફળ જાય છે એનું કારણ એમ જાણી પુરુષાર્થ ગોઠવવો ઘટે નહીં. આ 11મો બોલ છે. 12માં એટલું લીધું છે કે સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થઈ, અહીંયા પણ અર્થ કર્યો છે એમણે. તે યોગ નિરંતર રહેતો ન હોય, નિરંતર તે યોગમાં રહેવાતું ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો, કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. સીધા સમ્યકારે સંબંધિત છે. આખા પત્ર ની અંદર આઠમો બોલ છે, જે સર્વાર્પણ શબ્દ છે ને એ આઠમા બોલમાં છે. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણીને નિર્વાણનો મુખ્ય હેતુ, સંયત્મનો નહીં, નિર્વાણનો મોક્ષનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવા યોગ્ય છે. સર્વ અર્પણતાની બુદ્ધિ આવી જાય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે. સર્વ સાધન શાસ્ત્ર વાંચન, શાસ્ત્ર સ્વાધ્યાય આદિ સુલભ થાય છે એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. આ અમારા અનુભવથી અમે આ વાત અહીંયા મૂકી છે એમ કે છે. અમારા આત્માની સાક્ષી અનુભવથી વાત કરી છે, સાક્ષી લીધી, અમને સાક્ષાત્કાર થયો છે આ રીતે. આ સર્વાર્પણ બુદ્ધિ અમને આવી હતી અને તે મહાત્માના સત્સંગમાં અમે રહ્યા હતા અને તેથી અમને તે સત્સંગ ફળવાન થયો છે એ અમારા આત્માનુભવથી અમે જાણીને આ વાત મૂકીએ છીએ એમ કે. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે. કેમ કે વાંક શબ્દ સમજાય છે, હા, દોષ છે અથવા વાંક એટલે આડોળાય છે, દોષ છે. કેમ કે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર એવા માથા કારણોનો ત્યાગ ન કર્યો. તે માથા કારણોમાં મિથ્યા આગ્રહ, આ બધી લાઈન સર વાત લીધી છે, સ્વછંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયોની ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં. અથવા એ નાસ્તી લીધા, અસ્થિથી લે છે. સત્સંગમાં એક નિષ્ઠા, અપૂર્વ ભક્તિ આણી ન હોય તો તે સત્સંગ ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યા આગ્રહ, સ્વછંદ, પ્રમાદ, વાદી દોષ નાશ પામે અને અનુક્રમે જીવ સર્વ દોષથી મુક્ત થાય. આટલું ચોખ્ખું લેખું છે. આ 609 28મું વર્ષ છે. નાના વ્રતમાં આપણે આખે શું કહે છે કે જેને શાસ્ત્ર ઉદાહરણનો પ્રસંગ છે એવા મુમુક્ષુએ વાદ વિવાદના લક્ષ્ય કાંઈ પણ શાસ્ત્રનું અવગાહન કર્તવ્ય નથી, કરવા યોગ્ય નથી.
બરોબર,
આ સીધો માર્ગદર્શન આ છે. તે લૌકિક પ્રયોજન છે, કેમ કે એમાં તો હાર જીતની બુદ્ધિ થઈ ગઈ ને, એટલે લૌકિક પ્રયોજન છે. જેને જિજ્ઞાસા હોય એ તને પૂછે તો તૃષાતુરને પાણી પાયાની મહેનત કરજે. પણ જેને ભૂખ લાગી નથી, જેને મારું સાચું છે ઠસાવવાની એ મહેનત કરશે. એને તું તારું સાચું ગણીને એને ઠસાવવાની નકામી મહેનત કરીશ એમ કહ્યું. ગુરુદેવ પાસે કોઈ કોઈ બહારના માણસો આવતા ને પ્રશ્ન રાત્રિ ચર્ચામાં કાઢતા. રામજીભાઈ ઘણી વાર પહેલેથી સ્પષ્ટીકરણ કરતા કે ગુરુદેવ ઉત્તર આપે એ પહેલા થોડુંક તમને પૂછી લઉં, કે બહુ સ્પષ્ટ કરતા પાયામાંથી કે તમે કોઈ નિશ્ચય કરીને આવ્યા છો કે તમારે નિશ્ચય કરવો બાકી છે એટલે પૂછો છો. બહુ બુદ્ધાની વાત કરતા. જો તમે નિશ્ચય કરીને આવ્યા હોય કે આમ જ વાત છે તો મહારાજને પૂછવું બેકાર છે, કઈ અર્થ નથી. તમારે નિશ્ચય કરવો બાકી હોય ને જિજ્ઞાસા હોય તો ખુશીથી પૂછો, મહારાજ બરાબર ઉત્તર આપશે. કે પણ કોઈ વખત પ્રશ્નો ઉપરથી ખ્યાલ આવી જાય કે માણસ વાદ વિવાદ કરવા આવ્યો છે, આ માણસ બહારનો હોય, અજાણ્યો હોય, પણ કોઈ વાદ વિવાદ કરવાના હેતુ થઈ આવી જાય ને એનો પ્રશ્ન સમજાઈ જાય તો ગુરુદેવ ઉત્તર આપે એ પહેલા એને પૂછી લે કે તમે કઈ નિશ્ચય કરીને આવ્યા છો કે કઈ જિજ્ઞાસા માટે જાણવા આવ્યા છો. અને વાદ વિવાદ કરવો હોય તો એવો વખત નથી અહીંયા કોઈને, એવો સમય નથી કે વાદ વિવાદમાં ઉતરે. ગુરુદેવ કોઈની સાથે વાદ વિવાદમાં ઉતરતા નહીં. તે લૌકિક પ્રયોજન છે, ચતુરાય બતાવવા ભણે, પોતાની ચતુરાય બતાવવા શાસ્ત્ર ભણે, અથવા પોતાની ચતુરાય કેળવવા માટે શાસ્ત્ર ભણે, તેમાં આત્માનું હિત નથી. તેમાં આત્માનું હિત જરા પણ નથી. ઉલટો એ શાસ્ત્ર ભણીને અહિત કરવામાં ચાલ્યો છે. હિત તો નથી પણ એ અહિત કરવામાં ચાલ્યો છે. તેમાં આત્માનું હિત નથી, આત્માના હિતનો એ રસ્તો નથી. તેનો બને તેટલો થોડો ઘણો અભ્યાસ કરીને, બને તેટલો એટલે પોતાની શક્તિ અનુસાર, પોતાની શક્તિ હોય એમાંથી પોતાનું પ્રયોજન સિદ્ધ થાય એવા પ્રકારે શક્ય એટલો અભ્યાસ કરે કે મારી ભૂલ કેમ ભાંગે, મારા દોષ કેમ તૂટે, એવું લક્ષ્ય રાખીને જેટલી શક્તિ હોય એટલો એ લક્ષ્ય અભ્યાસ કરે. તેનો બને તેટલો થોડો ઘણો અભ્યાસ કરી આત્મહિત માટે તત્વોનો નિર્ણય કરે. જો આ પ્રયોજન લીધું આત્મહિત માટે, આત્માના હિતને લક્ષ્યમાં રાખીને તત્વોનો નિર્ણય કરે, તે જ ધર્માત્મા પંડિત જાણવો. તેને ધર્માત્મા, એ ધર્માત્મા આ પ્રકારે અભ્યાસ કરે છે. ધર્માત્મા પંડિત હોય તો આ પ્રકારે અભ્યાસ કરે છે. અને જેને ધર્માત્મા ધર્મમાં પરિણમવું હોય એને પણ આ પ્રકારે અભ્યાસ કરવો એમ આવી જાય છે. બીજા પ્રકારે કરવો નહીં, કેમ કે અહીંયા આ દોષ સંભવિત છે. જ્યારે શાસ્ત્રોનું વાંચન કરે છે ત્યારે ઘણું જાણવાનો એક લોભ પણ ઊભો થાય છે. એમાં દોષ એ આવે છે કે જાણે જ્ઞાન બહારથી આવે છે. કાલે આ ચર્ચામાં વિશે આવી ગયો હતો, ચર્ચામાં ઘણું ઘણું જાણવાનો પ્રકાર બને છે ત્યારે જાણે બહારથી જ્ઞાન આવે છે એવો અભિપ્રાય થાય છે. એવો અભિપ્રાય આપોઆપ જે અનાદિનો છે એ શાસ્ત્રના નિમિત્તે, સાંભળવાના નિમિત્તે રૂઢ દ્રઢ થઈ જાય છે. એ પણ મિથ્યા દ્રઢ. એ જ્ઞાન અને એક સુખ બે પોઈન્ટ ઉપર ચર્ચા ચાલતી હતી. કારણ કે સુખ છે એનો પણ નિશ્ચય કરવો જોઈએ, કેમ કે એ પ્રયોજનનો વિષય છે. અને જ્ઞાયક સ્વભાવ છે એનો પણ નિશ્ચય કરવો. આ બે બોલ પર નિશ્ચય કરવાનો વિષય ચાલતો હતો. સુખમાં તો એમ કે નાસ્તિથી આકુલતા ન હોય, અણાકુલતા આકુલતાનો અભાવ તે સુખનું લક્ષણ છે. એમાં નાસ્તિ આવે છે, જ્યારે જ્ઞાયકમાં તો અસ્થિ આવે છે જ્ઞાનની. અથવા આનંદ છે એ આનંદમાં અસ્થિ આવે છે. આકુલતાનો અભાવ નહીં પણ આનંદ ઉલ્લાસની અસ્થિથી એ સ્વભાવને, આનંદના સ્વભાવને નિશ્ચિત કરવો જોઈએ, લક્ષ્યમાં લેવો જોઈએ.
જય હો.